जय जिनेन्द्र प्रेरणा प्रकाशन ट्रस्ट रजू करे छे शांत सुधारस व्याख्यान माला व्याख्यान 17मु बीजी असरण भावना व्याख्यान त्रीजू प्रवचनकार पूज्य मुनिराज श्री जिनचंद्र विजय जी महाराज बंधु त्रिपुटी प्रवचन स्थल त्रिशला नगर टीजी पेवेलियन महालक्ष्मी मुंबई 26 प्रवचन समय तारीख 28 जुलाई 1987 है मंगलवार।
तुरगरथे पुनरावृति कलितम् दधतं बलमस्खलितम् हरति यमो नरपति मपि दीनौ मैनि कैवल गुमीनं विनय विधीयताम रे श्री जिन धर्म शरणं अनुसंधीयताम रे सुचितर चरण स्मरणं।
परम ज्ञानी महोपाध्याय विनय विजय जी महाराज आपणू चित्त साथी अशांतिनो भोग बनी रह्यु छे एना कारण तरीके आपणा चित्तनी बे वृत्तिओ उपर आपणू ध्यान केन्द्रित करे छे। आपणे एटला माटे अस्वस्थ बन्या छीए अशांत बन्या छीए के आपणे सुखमां लीन बनी गया छीए अने प्रतिकूळतानी अंदर दुःखनी अंदर दीन बनी जईए छीए। ज्यां लीनता छे अने दीनता छे त्यां अस्वस्थता अने अशांति आव्या विना रहेवानी नथी। जेने पण शांतिनो अनुभव करवो होय जीवननी अंदर एणे पोतानी चित्तवृत्तिओ आ बे वृत्तिओनी उपर विजय प्राप्त करवो पड़शे। गमे तेवी परिस्थितिओ अनुकूल प्राप्त थई जाय एमां लीन न बनी जाओ मूर्छित न बनी जाओ आसक्त न बनी जाओ अने गमे तेवी कदाच सामे मुश्केलीओ आवीने उभी रही जाय कोई भय आवीने आपणने सतत भयभीत करी रह्यो होय एवा संयोग होय ते वखते पण हृदयनी अंदर जराय दीन बनवानी कोई जरूर नथी। लीनता अने दीनता बन्ने वृत्तिओनी उपर विजय प्राप्त करवो बहु जरूरी छे जेने शांतिनो अनुभव करवो छे तेने। परंतु सवाल एक ज उभो थाय के वात साची पण अनादि काळथी एवा ज संस्कारो रूट थई गया छे। जराक कंईक मनगमतुं मळे छे कंईक पुण्यनो उदय जागे छे कंईक व्यवस्थित जीवनमां गोठवाय छे अने तरत ज चित्त एमां आसक्त बनी गया विना रहेतुं ज नथी। एकदम लीनता अने मूर्छा आवी जाय छे अने कंईक सामे आम धूंधळू चित्र उभू थाय छे अने तरत ज मननी अंदर भयना चिंताना व्याकुळताना वंटोळ शरू थई जाय छे मन एकदम अशांत अने दीन बनी जाय छे। आ लीनता अने दीनताने टाळवी केवी रीते कोई उपाय खरो के आ बे वृत्तिओ अंदरमांथी टळी जाय छे ए माटेनो पण उपाय छे। विनय विजयजी महाराज आ लीनता अने दीनताने टाळवा माटे असरण भावनानुं चिंतन आपणने बताड़ी रह्या छे। असरण भावना એ બે તબક્કે કામ કરે છે એ સુખમાં આવતી લીનતાને પણ તોડી નાખવા માટે સમર્થ છે અને ચિત્તની અંદર થતી વ્યાકુળતાને દીનતા એ દીનતાને પણ ખંખેરી નાખવાની શક્તિ એની અંદર પડેલી છે। કારણ કે આ અસરણ ભાવના જે સંસારમાં આપણે જીવન જીવીએ છીએ એ સંસારના પ્રત્યેક પદાર્થો અને પ્રત્યેક સંબંધોની વચ્ચે આપણે કેટલા અનાથ છીએ કેવા અસહાય છીએ કેવા નિરાધાર છીએ એનું પણ આપણને એક દર્શન કરાવે છે। એની સાથે સાથે અસહાય નિરાધાર અને અસરણરૂપ એવા આ વિશ્વની અંદર પણ એક તત્વ શરણરૂપ છે તમે એના શરણે ચાલ્યા જાઓ એની સાથેનો સંપર્ક સ્થાપિત કરી લો એની સાથે તમારી ચેતનાને જોડી દો તો કોઈ તત્વ તમને ક્યાંય પછાડી શકે એમ નથી એવી પણ એ ખાતરી જગાડે છે। કોઈ તત્વ મને આધારરૂપ બની શકે એમ નથી આ વિચાર આપણને બાહ્ય પદાર્થોમાં આવતી લીનતા અને આસક્તિને તોડાવી નાખશે અને એક પરમ કોઈક આધાર પડેલો જ છે એ વિચાર કોઈ પણ પરિસ્થિતિમાં આપણને દીન નહીં બનવા દે આપણી દીનતાને ખંખેરી નાખશે। પહેલા અશરણતાનું ચિંતન કરવાનું છે અને એ બધી વાસ્તવિકતાનો ખ્યાલ આવી ગયા પછી જ ખરેખર જે શરણરૂપ તત્વ છે એનું મૂલ્યાંકન આપણે કરી શકશું, પછી જ આપણે એના શરણે જઈ શકશું. પહેલા તો હું આ બધું મારી પાસે ગમે એટલું મેં મેળવ્યું હોય, પ્રાપ્ત કર્યું હોય, પણ એ બધાની વચ્ચે પણ છેવટે હું નિરાધાર છું, એ ખ્યાલ આપણા ચિત્તમાં સ્થિર થવો બહુ જરૂરી છે. નહીં તો નાનકડો પણ પુણ્યનો ઉદય આપણને આસક્ત બનાવીને લીન બનાવી દીધા વિના રહેશે નહીં. અને જે આત્મા લીન બન્યો, જે એમાં મૂર્છિત બન્યો, જે એમાં આસક્ત બન્યો, એ પોતાના કર્તવ્યનું ભાન ભૂલી જશે, એ એના જીવનની સાર્થકતાને ગુમાવી બેસશે. આજે આપણું જીવન નિરર્થક પ્રવૃત્તિઓમાં, નિરર્થક વાતોમાં મોટા ભાગે વ્યતીત થઈ રહ્યું છે, જેનું કોઈ અંતે ચોક્કસ પરિણામ નથી, જેમાં કંઈ વળતર મળવાનું નથી. એવી જ વાતો, એવી જ વસ્તુઓ, એવી જ પરિસ્થિતિઓ, એમાં જ આપણે વધુ ને વધુ ઊંડા ઉતરતા જઈએ છીએ એમ નથી લાગતું? નિરર્થક વાતોની અંદર જીવનને વ્યર્થ બનાવી દેવાની જરૂર નથી, એના કરતા વ્યર્થ લાગતી વાતોમાંથી પણ કોઈક અર્થ હોય તો એ તારવી લેતા શીખી જાઓ. આજે આપણે ઊંધું કર્યું છે નિરર્થક વાતોમાં. લાખનું આપણું આ જીવન એને આપણે રાખનું બનાવી રહ્યા છીએ. કેટલું મૂલ્યવાન આપણને જીવન મળ્યું છે. મેં ગઈકાલે પણ કીધું હતું કે જન્મનો આનંદ જરૂર માણે જૈન, કારણ કે એને અનંતકાળથી જન્મ જીવન અને મરણનું ચક્કર તો ચાલતું હતું, પણ આજે એને એક એવી જગ્યાએ જન્મ મળ્યો છે, એવી પરિસ્થિતિમાં એને જીવન મળ્યું છે કે એ જીવનનું જો એને મૂલ્યાંકન કરતા આવડે તો આ જીવન લાખનું બની જાય એવું છે. આવું મહાન ધર્મશાસન મળ્યું છે, એનું ઉચ્ચ એવું ધર્મનું તત્વજ્ઞાન મળ્યું છે, એ તત્વજ્ઞાનને સમજાવનારા સદગુરુઓ મળ્યા છે, અને ઈચ્છીએ તો આપણે એ તત્વજ્ઞાનને જીવનમાં ઉતારીને સાધનાના માર્ગે આગળ વધી શકીએ. એવી તમામ અનુકૂળતાઓ જ્યારે આજે આપણને જીવનમાં પ્રાપ્ત થઈ છે ત્યારે આ જીવનનો આનંદ કોને ન હોય? આવી ભૂમિકામાં મને જન્મ મળ્યો છે એનું ગૌરવ કોને ન હોય? કારણ કે એને સમજાય કે મને અત્યારે જે સંયોગો મળ્યા છે ને જે જીવન મળ્યું છે એનું કોઈ મૂલ્ય આંકી શકાય એમ નથી, લાખનું આ જીવન છે. પરંતુ કમનસીબી એ છે કે આવું આ લાખનું જીવન આપણે વ્યર્થની વાતોમાં, વ્યર્થની પંચાતોમાં આપણે રાખનું બનાવી રહ્યા છીએ. આ બહુ મોટી મુસીબત આપણા જીવનની ઉભી થઈ ગઈ છે. વિનય વિજયજી મહારાજ કહે છે કે ખરેખર તમે ક્યાં છો? તમારી ચારે બાજુ જે જે આધારો તમે ઉભા કર્યા છે અને જેની જેની અંદર તમે શરણપણાની કલ્પના રાખીને બેઠા છો, એ બધું પણ કેટલું નિરાધાર છે, અશરણ રૂપ છે, એની વાસ્તવિકતાનું દર્શન કરતા શીખી જાઓ. અને એ કરીને હતાશ નથી થવાનું, ગભરાઈ નથી જવાનું, નિરાશ નથી બની જવાનું. ભલે કોઈ આધાર નથી, પણ એવા વિશ્વની અંદર પણ એક પરમ આધાર છે જ. જો એને પકડી લેતા આવડે, એની સાથે સંબંધ બાંધી લેતા આવડે, ચેતનાનું જોડાણ જો એ તત્વની સાથે કરતા આવડે, તો જીવને કોઈ ભય પછી રહેતો નથી, એ નિર્ભય બની જાય છે, એને એક પરમ શરણ અને પરમ આધાર મળી જાય એવી પણ શક્યતા છે જ. બંનેનો વિચાર કરવાનો છે. હું અસહાય છું એ પણ વિચાર કરવો પડશે લીનતાને તોડી નાખવા માટે. મારે કોઈ ભય કે ચિંતાની જરૂર નથી, પરમ આધાર મારી પાસે પડેલો છે એ વિચારથી હૃદયની દીનતાઓને ખંખેરી નાખીને ઉત્સાહિત થવું પડશે. બે કામ કરશું તો જ જીવન આપણું ધન્ય બની શકશે. ક્યાંય પણ એક જ બાજુ જો ઢળી ગયા તો કામ નહીં ચાલી શકે. જગતની અનાથતાનું ચિંતન કરો અને જગતપતિ પરમાત્મા એક પરમ નાથ છે એ શ્રદ્ધા જગાડો, એની પણ અનુભૂતિ કરી લો. જાતનું, જગતનું અને જગતપતિનું ત્રણેય તત્વોનું ચિંતન જેને કરતા આવડશે એ જીવનને વ્યવસ્થિત બનાવી જશે. જેને જાતને ઓળખતા નથી આવડતી, જગતને ઓળખતા નથી આવડતું અને જગતપતિને ઓળખતા નથી આવડતા, એને ગમે એવું મૂલ્યવાન પણ જીવન મળ્યું હશે એ એનું જીવન બેકાર બનાવી દેશે. જીવનની સફળતાનો આધાર છે જાતને, જગતને અને જગતપતિને ઓળખી લો. જીવનની નિરર્થકતાનું કારણ છે જાતનું અજ્ઞાન, જગતની ભ્રમણાઓ અને જગતપતિની પીછાણનો અભાવ, એને આજે આપણા જીવનને વ્યર્થ બનાવી દીધું છે. શું કરવું છે આપણે? અશરણ ભાવના આપણને આ બંને કામો કરાવે છે. એ જાત, જગત અને જગતપતિ ત્રણેયની સાથે આપણી મુલાકાત ગોઠવે છે. એ કહે છે કે તું તારી જાતને પહેલા ઓળખી લે કે તું કોણ છે અને શું છે. એની સાથે સાથે જગતને ઓળખી લે, જે જગતની ઉપર તે મદારો બાંધ્યા છે, જગતની જે જે વસ્તુઓ, જે વ્યક્તિઓ, જે બધાના ભરોસે તું આજે બેઠો છે, પણ તને ખબર છે કે બધું હશે અને તે છતાં એ બધાની વચ્ચે તારું કોઈ નહીં હોય, તું નિરાધાર હોઈશ. અભ્યાસ કર, ઇતિહાસનું દર્શન કર, કેવા કેવા રાજાઓ મહારાજાઓ ચક્રવર્તીઓ શેઠિયાઓ અને સાહુકારો આ પૃથ્વીની ઉપર આવી ગયા, જેમની પાસે ઘણું બધું હતું અને તે છતાં એ બધાની વચ્ચે પણ એ નિરાધાર હતા. તુરગર અથેવ નરાવૃતિ કલિતમ દધતમ બલમ અસ્ખલિતમ, આથી ગોળા રથ સૈન્ય અસ્ખલિત બળ આ બધું જેની પાસે હતું. હરતી યમો નરપતિમપી દીનમ મૈનિક ઇવ લઘુ મીનમ, એવા મહાન રાજાઓ અને સમ્રાટોને પણ યમરાજે ઘડીના છઠ્ઠા ભાગમાં ઉપાડી લીધા છે અને હરણ કરી લીધું છે. એના હજારો ગોળાઓ, સેંકડો હાથીઓ, દગરાબંધ રથો અને લાખોના સૈન્યો, એ કોઈ તત્વ એને બચાવી શક્યું નથી. એ બધાની વચ્ચે તદ્દન અસહાય સ્થિતિની અંદર એને ચાલતા થઈ જવું પડ્યું છે. યમરાજ સતત ઉપાડી રહ્યો છે સૌને, કેવી રીતે? મૈનિક ઇવ લઘુ મીનમ, સમુદ્રની અંદર જે મોટા મોટા માછલાઓ અને મગરમચ્છો નાના નાના માછલાઓને ખાઈ જાય છે અને કોળીઓ કરી જાય છે, એમ આ યમરાજ રૂપી મોટું માછલું વિશ્વના અનેક જીવોને પકડ્યા જ કરે છે, પકડ્યા જ કરે છે, પકડ્યા જ કરે છે. તમે ક્યારે એના મોઢામાં પહોંચી જશો, ક્યારે એના જરબામાં ચવાઈ જશો, ક્યારે તમે નામશેષ થઈ જશો, એનો કોઈ ભરોસો નથી. માટે આજે તમને ગમે તે મળ્યું હોય એમાં આસક્ત નહીં બનતા, એમાં લીન નહીં બની જતા, એમાં ભાન ભૂલી નહીં જતા. સાવધાન બની જાઓ, મળેલી તકોનું મૂલ્યાંકન કરતા શીખી જાઓ, જીવનના જીવનને સાર્થક બનાવવાનો પ્રયત્ન શરૂ કરી દો. આપણે અનાથ છીએ, કોણ બચાવે? હાથી ગોળા તો વૈભવ સ્નેહી સ્વજનો જ્યારે મૃત્યુ આવીને ઉભું રહેશે કે કોઈક રોગથી શરીર જરાઈ જશે, કેન્સરની ગાંઠ જે દિવસે આ ગળા ઉપર ફાટી નીકળશે એ દિવસે એમાંથી બચાવવાની તાકાત કોની? પત્ની તો લઈ લેશે ને તમારું કેન્સર, એ તો ભાગ પડાવશે જ ને, અર્ધાંગના કહેવાય ને, અડધો તો ભાગ લે જ ને એવી, કે ચાલો ભાઈ હું અર્ધાંગના છું તો તમે આટલા બધા પીડાતા હો તો એમાં અડધો ભાગ તો હું પણ પડાવીશ જ, કોણ બચાવે? અને હકીકતમાં જો એ બધાની વચ્ચે ખરેખર આપણું થઈ શકે એવું કોઈ તત્વ ન હોય, આપણને આધાર આપી શકે એવું કોઈ તત્વ ન હોય તો કોના ભરોસે અને કોના માટે ગમે તેવા પાપો કરીને ચાલ્યા જવાનું આ જિંદગીમાંથી? સાર્થક એવા જીવનને વ્યર્થ બનાવી દેવાનું નિરર્થક એવી પ્રવૃત્તિઓ દ્વારા? કોના માટે? કોને માટે પાપ કરીએ છીએ? આ કાયા માટે, એ તમને સાથ આપશે, કુટુંબ માટે, એ તમને સહયોગી બનશે, કોણ બનવાનું છે? નારદ ઋષિ એકવાર ચાલ્યા જતા હતા, જંગલમાંથી ચાલ્યા જાય છે, એના એટલામાં એક લૂંટારો, રત્નાકર નામનો એક લૂંટારો, હાથમાં તીર કામઠા હતા અને જંગલમાંથી પસાર થતો હતો. સામેથી નારદ મુનિ ચાલ્યા આવે છે. લૂંટારાને મુનિ શું, ઋષિ શું કે માણસ શું, એને તો બધા સરખા. જોઈ લીધું, એ મહારાજ ઉભા રહો. ઉભા રાખ્યા નારદ મુનિને, પોતે નજીક આવ્યો. મહારાજ શું છે બોલો, તમારી પાસે જે હોય તે આપી દો. પેલા નારદજી કે છે કે ભાઈ અમે તો નારદ મુનિ, અમારી પાસે કઈ ન હોય, આ પીળું પીતાંબર છે ને માથે છત્ર છે ને પગમાં ચાખડી છે, એ સિવાય આપણી પાસે કઈ મળે નહીં. મહારાજ બનાવટની વાતો ન કરો, માણસ સંસારમાં જીવન જીવતો હોય ને એને કઈ ભેગું ન કર્યું હોય, કઈ એની પાસે હોય નહીં એવું બને, ખોટી વાત ન કરો, ક્યાં બતાડ્યું છે મને કહી દો, નહીં તો યાદ રાખો એને ખતમ કરી નાખીશ. ધમધાટી દેવા માંડ્યો નારદ મુનિ કે ભાઈ ગભરાવાની, મને ડરાવવાની કોઈ જરૂર નથી, મને કોઈ મૃત્યુનો ભય નથી, પણ હું તને ખરેખર કહું છું કે મારી પાસે કઈ નથી. મહારાજ અજય કહું છું, સીધે સીધો આપી દો, ગરબડની ક્યાં સંતાડ્યું છે મને બતાડો, ચાલો મારી સાથે, નહીં તો હમણાં તમને વિધિ નાખીશ આ તીરથી. ભાઈ તારે જે કરવું હોય તે તું કર, પણ એક મિનિટ હું એ પહેલા તને પૂછી લઉં કે તું આ બધું કોના માટે કરે છે? આ જંગલોમાં તું લૂંટ ફાટ કરે છે, રસ્તે રજડતા અને પસાર થતા અતિથિઓ મુસાફરો અને પ્રવાસીઓને તું આ રીતે એકાએક લૂંટી લે છે, એમની જિંદગી બરબાદ કરે છે, એમને તું ધમકીઓ આપે છે, આ બધું તું કોને માટે કરે છે? તારે કેટલું જીવવાનું અને કોની ખાતર આ બધું? અરે કેમ મહારાજ, અમારે જિંદગી નહીં જીવવાની, અને કોને માટે? મારે પણ એક પ્રેમાળ પત્ની છે, વાલસોઈ માતા છે, સરસ મજાના દીકરાઓ છે, કેટલો વિશાળ પરિવાર છે, એ બધાને માટે હું આ કરું છું, પણ એ બધાને માટે તારે આટલા બધા પાપ કરવાની કોઈ જરૂર છે? અને આ પાપો તું જે કરે છે, એ જે કર્મો તું બાંધીશ પાપ કરીને, જેને માટે તું કરે છે એ બધા એમાં ભાગ પડાવશે શું તારા પાપોની અંદર? જયારે આ પાપના નતીજા ભોગવવાના આવશે, એના પરિણામો જયારે જીવનની અંદર ઉભા થશે, ત્યારે એ તારી પત્ની, એ તારા દીકરાઓ, એ તારા સ્નેહ સ્વજનો, આ બધા એના પરિણામ પણ ભોગવવા માટે આવશે જ ને? હા વળી મહારાજ, આવશે જ ને? ક્યાં જશે? નહીં આવે તો કે? તે પૂછ્યું છે કોઈ વાર? કોઈ વાર તે પૂછ્યું છે ખરું પત્ની ને કે હું આ તમારા બધાને માટે આ લૂંટફાટ કરું છું, તમારા લોકો માટે આ પાપો કરું છું, તમે બધા આવશો ને મારામાં ભાગ પડાવવા? પૂછી જો, અને પ્રયોગ કરવો હોય તો પ્રયોગ કરી જો. તો કે એટલે મહારાજ કેવી રીતે પ્રયોગ કરું? તો કે ઘરે જઈને પૂછી આવ, અને કાં તો હું તને કોઈ રીતનો પ્રયોગ કરી આવ. મહારાજ તમે મને રવારે ચડાવવા માંગો છો, હું ઘરે પૂછવા જો એટલામાં તમારે અહીંથી છટકી જવું છે, ભાગી જવું છે. મારા હાથમાં એક વાર જે માણસ આવ્યો એ પછી છટકી શકતો નથી. હું તમને છટકવા નહીં દઉં, સીધે સીધો કહું છું, જે હોય તે આપી દો મને કાઢીને, માથાકૂટ નહીં જોઈએ મને બીજી. એટલે આ ભાઈ, હું સાચે સાચ તને કહું છું, છટકવાની કોઈ વાત નથી. તું કોઈ ખોટા ભરોસે તો નથી બેઠો ને, એટલો જ મારે તને ખ્યાલ આપવો છે. અને એ માટે છતાં તને વિશ્વાસ ના આવતો હોય તો એક કામ કર, આ ઝાડની સાથે મને મુશ્કેલ ટાંટ, મારા હાથ પગ બધું બાંધીને જા, જેથી હું ક્યાંય ભાગી ન શકું, ક્યાંય છટકી ન શકું. અને તું જા, અને જઈને પછી તું આવજે મારી પાસે જવાબ દેવા માટે. આટલું કીધું એટલે એને વિશ્વાસ બેઠો કે ના, મહારાજની વાત તો સાચી લાગે છે. પોતાની જાતને બાંધીને જવાનું કહે છે, નહીં નહીં મહારાજ, તો પછી હવે તમને મારે બાંધવા નથી. પણ સાચું કહો તો હું કેવી રીતે પરીક્ષા કરું? તો કે તું એક કામ કરજે, આજે હમણાં ઘરે જા, ઉભો રહે, થોડોક સમય હું તને અમુક પ્રાણાયામની ક્રિયાઓ શીખવાડું કે જેથી તું થોડાક સમય માટે તારો શ્વાસોશ્વાસ રોકી શકીશ. એને પ્રાણાયામની એક બે પદ્ધતિઓ શીખવાડી, અને એ પદ્ધતિઓ શીખવાડીને કીધું કે હવે તું ઘરે જા. ઘરે જઈને તરત જ કહેજે કે આજે તો શીરો ખાવો છે, સરસ શીરો બનાવો ને. અને એ પછી જ્યારે તારી ઘરવાળી શીરો બનાવવા માટે અંદર જાય, એટલે તું બહાર બેઠો બેઠો થોડીક વાર થાય, એટલે એકાએક રાળો પાડવા માંડજે જોર જોરથી, કે મારા પેટમાં દુખે છે, મરી ગયો મરી ગયો મરી ગયો, રાળો પાડજે તું. અને જાણે એકદમ તું તરફડતો હોય એવું એક નાટક કરજે. પણ મહારાજ, પછી હું બધું સંભાળી લઈશ. અને એમ કરતા કરતા જાણે તું મરી ગયો છે એવો દેખાવ કરજે. જયારે તારો શ્વાસ ચાલે છે કે નહીં એમ સગાવાળા જોવા આવે, જેવું એ આમ કરે તે વખતે પ્રાણાયામ દ્વારા તારો શ્વાસ રોકી લેજે, અને હલનચલન તું બંધ કરી દેજે. પછી એટલામાં જોઈ લઈશ, હું આવીશ. ભલે મહારાજ, આ તો ગયો ઘરે. ઘરે જઈને જે પ્રમાણે નાટક કરવાનું હતું એ રીતે એને તો કર્યું કર્યું નાટક. અને બસ થોડીક વાર થઈને રાડો પાડવા માંડ્યો, બચાવો બચાવો, મરી ગયો મરી ગયો, જોર જોરથી ચીજો પાડે છે, રાડો પાડે છે, તરફડિયા મારે છે, પગ પછાડે છે, સહન નથી થતું, મને બચાવો. પત્ની દોડી આવી, માતા દોડી આવી, પિતા દોડી આવ્યા, સૌ કોઈ ભેગા થઈ ગયા. ભાઈ તને શું થાય છે? મને બચાવો, મારાથી સહન નથી થતું, મારાથી સહન નથી થતું. અને એમ રાડો પાડતા 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 આમ કરીને પડી ગયો ડચકા ખાઈને. બધાને એમ થઈ ગયું કે હાર્ટ એટેક, ખલાસ, માણસ ખલાસ. આમ જુએ છે, જ્યાં જોયું તો પેલા શ્વાસ રોકી લીધો તરત જ, શ્વાસોશ્વાસ ચાલતા નથી, રૂનું પૂમડું મૂક્યું, રૂનું પૂમડું ઉડતું નથી, ખલાસ, માણસ ગયો. અને એની પત્નીએ પ્રાણ પોક મૂકી, માતા રડવા બેઠી, બધા રડે છે, બોલાવે છે, બોલતો નથી, હાલતો ચાલતો નથી, સૌ કોઈ રડી રહ્યા છે. એટલામાં નારદજી નારાયણ 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 કરતા આવ્યા. ઓ નારદજી, કેમ રડો છો બધા? માં કે છે, નારદજી મારો તો દીકરો ચાલ્યો ગયો. એની પત્ની રડે છે, પ્રભુ આને બચાવો, એને ફરીથી જીવતો કરો, મારી તો જિંદગી પાયમાલ થઈ ગઈ. નારદજી કે છે, કઈ વાંધો નહીં, ચિંતા ના કરો, શું થયું છે વાત કરો. તો કે કઈ નહોતું, સાજો સર્વો આવ્યો હતો, એકાએક એને કંઈક થઈ ગયું અને આ રીતે મોત ભેગો થઈ ગયો છે, અમારું શું થશે? નારદજી કે છે, થશે, આને ફરીથી પુનર્જીવિત કરી શકાય એમ છે, મારી પાસે એવી એક વિદ્યા છે કે હમણાં જીવતો થઈ જશે. એમ તો નારદજી તમે કરો, તમને અમે ભગવાન માનશો, એને બચાવી લો, તમે એને જીવાઓ. નારદજી કે છે, ગ્લાસમાં પાણી લાવો. ગ્લાસની અંદર પાણી મંગાવ્યું, નારદજીએ કંઈક મંત્રપાઠ કરવાનું નાટક કર્યું, થોડાક મંત્ર ભણ્યા, અને પછી હવે ગ્લાસ ઉપાડે છે. ગ્લાસ ઉપાડીને કે છે કે આ પાણી જે પી જશે, આ હજી મર્યો નથી, એનો જીવ તાળવે ચોંટી ગયો છે, પણ હવે ગમે ત્યારે એનું મૃત્યુ થઈ શકે છે, એક રોગથી એ ઘેરાયો છે, પણ મેં મંત્ર વિદ્યા દ્વારા એ રોગને આ પાણીમાં ઉતાર્યો છે. જે આ પાણી કોઈ પણ એક જણ પી જાય, જે પી જશે એ મરી જશે પણ આ જીવી જશે. માતાજી આ પાણી પી લો, તમારા દીકરાને પુનર્જીવન આપો. માં કે છે, નારદ મુનિ આપની વાત બિલકુલ સાચી છે, હમણાં જ આમ તો પી લઉં પણ આ દીકરો જીવશે, પણ હું જ મરી જઈશ તો દીકરો મા વિના શું કરશે? અને બીજા પણ દીકરાઓ છે, કેટલાનું એ થાય? નહીં તો જરૂર કરત. પણ પ્રભુ, માં ખસી ગઈ. નારદજી એની પત્નીને કહે છે કે તું તો એમ કહેતી હતી કે હવે અમારું શું થશે, ગમે તેમ કરીને જીવાડો, આ તો મારી જિંદગી છે, તારે એને જીવાડવો છે, તું પાણી પી લઈશ, હું જ જો મરી જઉં તો પછી એ જીવ્યા કે ન જીવ્યા મને શું ફાયદો. પત્ની પીતી નથી, કોઈ કહેતા કોઈ પીતો નથી. નારદજી કહે છે કે જો એવું નહીં કરો તો હવે આ નહીં બચી શકે, માટે ગમે તેમ કરો, કોઈક પણ તમે વિચાર કરી લો, એક જણાએ તો ભોગ આપવો પડશે, જે પીશે એ મરી જશે, હું અંદર બેઠો છું, તમે વિચાર કરો. આ લોકોએ વિચારણા કરી, પેલો કહે છે તું પી ને, પેલો કહે છે તું પી, કોઈ તૈયાર નથી એને જીવાડવા માટે, મોત સ્વીકારવા કોઈ તૈયાર નથી. છેવટે અંદર અંદર બધાએ મસલત કરી કે એક કામ કરીએ, આપણા માથે તો અનેકને માથે જંજાળો છે, કોઈકને સંસારની જવાબદારીઓ છે, કોઈકને કંઈક કામો છે, કોઈકને કંઈક મુસીબતો છે, એક કામ કરીએ, સંતો હંમેશા કરુણામૂર્તિ હોય છે, આપણે બધા પગ પકડીને નારદ મુનિને વિનંતી કરીએ કે ગુરુદેવ અમે કરુણામૂર્તિ જ છો, આવ્યા બધા અંદર, ગુરુદેવ આપે આટલી કરુણા કરી છે, એક કરુણા વધારે ન કરો, આમે આપને તો કઈ કોઈ ઉપાધિ તો છે નહીં, સાધુ મરે તો કઈ કોઈને ખરું, સાધુને આગળ ઉલાડ નહીં, પાછળ ધરાડ નહીં, ગામમાં ઘર નહીં, સીમમાં ખેતર નહીં, કોઈ રંડાવાનું નહીં, કઈ ખરી ઉપાધિ? તરત જ જરા સગાવાલા ભેગા થઈને કહે છે કે બાપજી આમે સંતો તો કરુણામૂર્તિ જ હોય છે, એ તો પરોપકાર માટે જ જીવન જીવતા હોય છે. હા, સંત એટલે પરોપકારની મૂર્તિ. એક કવિએ કીધું છે કે સરોવર તરુવર સંતજન, ચોથા વર્ષે મેહ, સરોવર એટલે સરોવર, તરુવર એટલે વૃક્ષો, સરોવર તરોવર સંતજન, ચોથા વર્ષે મેહ, પરમારથને કારણે ચારે ધર્યો દેહ. પરોપકાર જ એમના જીવનનું કાર્ય હોય છે. સરોવર એનું કામ શું? જે કોઈ આવે એને પાણી આપવું, મેલ ધોવા, તરસ છીપાવવી, આનંદ પમાડવો. વૃક્ષો બળા જડ્યાને પણ તાઢક આપવી, છાંયડો આપવો, મીઠા મીઠા ફળ આપવા, પથ્થર મારે એને પણ આંબો આપવો, એ એનું કામ છે. સરોવર તરોવર સંતજન અને ચોથા વર્ષે મેં, બાપજી આ ચાર તો પરોપકાર માટે જ હોય છે, આપ પણ એમાંના એક છો, પરોપકાર માટે જ તો આપનું જીવન છે. પ્રભુ એક કૃપા કરો, જો આપ આ પાણી પી લો તો અમને બધાને એક નવું જીવન મળી જશે. ગુરુદેવ આટલી કૃપા નહીં કરો? જરૂર કરીશ. અને તરત જ નારદજી આગળ આવ્યા, પેલાને કહે લ્યા ઉભો થા, તું કહેતો હતો કે મારી પત્ની જરૂર ભાત પડાવશે, મારી માતા તો મારા વિના રહી શકે જ નહીં, મારા ગમે તેવા દુઃખની અંદર તો એ ચોક્કસ ભાગ પડાવવા આવે. સાંભળ્યું તે કઈ ઉભો થા, કોને માટે પાપ કરે છે? અને ઇતિહાસ એમ કે છે કે રત્નાકર નામનો એ લૂંટારો તે ઘડીએ નીકળી પડ્યો ઘરની બહાર, કે જેને જેને મેં માન્યા હતા કે આ મારો આધાર છે, આ મારો આધાર છે, આ મારો આધાર છે, અને આને માટે હું બધું કરું છું, કોઈ શરણ આપી શકે એમ નથી, કોઈ આધાર બની શકે એમ નથી, કોઈ મને મોતમાંથી બચાવી શકે એમ નથી, અને મારા દુઃખને લેવાની કોઈનામાં શક્તિ નથી, કોના ભરોસે રહેવાનું? નીકળી ગયો એ. નારદજી આપે મારી આંખ ઉગાડી દીધી, આજથી આપનો શિષ્ય બનું છું, ચાલો આપની સાથે ચાલી નીકળું છું. વિનય વિજયજી મહારાજ અહીં કહે છે કે હાથી ઘોડા રથ સૈન્ય સંપત્તિ અને વૈભવ અનેક સામગ્રીઓથી સજ્જ બનેલા એવા રાજાઓ અને મહારાજાઓ પણ હરતી યમો નરપતિ મપિ દીનમ, એને પણ યમરાજ એક ગળીના છઠ્ઠા ભાગમાં હરી લે છે. જેવી રીતે મોટું માછલું નાના માછલાને ગળી જાય, મગરમચ્છ કોઈકને ઓહિયા કરી જાય, એમ યમરાજ ગમે ત્યારે ગમે તેને ઝડપી શકે છે. તમે એની વચ્ચે અનાથ છો. અસરણ ભાવનાનું ચિંતન કરીને તમારી આસક્તિઓને શિથિલ કરી નાખો, કોઈના ભરોસે રહેવા જેવું નથી. પણ એક કામ કરીએ તો માણસ તરત જ વિચાર કરે છે કે હકીકતમાં આ તો કોઈ બચાવી શકે એમ નથી, યમરાજ ગમે ત્યાંથી આવીને આપણને પકડી જશે. પણ એક વજ્રનું ઘર બનાવીએ, અભેદ્ય કિલ્લો, અને એની અંદર આપણે જો સંતાઈ જઈએ ને પુરાઈ જઈએ તો યમરાજ ના આવી શકે ને. એ ભાઈ, વજ્રના ઘરમાં લોખંડની પેટીમાં બરોબર વ્યવસ્થિત ઘૂસીને સંતાઈ જાઓ તો કઈ જમરાજ પકડી શકે? વિનય વિજયજી મહારાજ, હવે એક એક કલ્પનાઓ કે માણસ કેવી કેવી વિચારધારાઓમાં અટવાઈ શકે છે, શું શું કદાચ એ વિચારી શકે, એ એક એક કલ્પનાઓ આપે છે. પ્રવિશતી વજ્રમય યદિ સદને અથવા તો તૃણમથ ઘટયતી વદને. પ્રાચીન કાળમાં એવો રિવાજ હતો કે એક રાજા બીજા નગરની ઉપર જયારે હલ્લો કરે અને બે દુશ્મન રાજાઓ જયારે સામ સામે લડાઈમાં આવી જાય ત્યારે જો એમ લાગે પેલા રાજાને કે આપણે બચી શકીએ એમ નથી અને યુદ્ધની અંદર તો ખોટી મારામારીઓ થશે અને સંહાર થઈ જવાનો છે, એના બદલે સરેન્ડર થઈ જાઓ, શરણાગતિ સ્વીકારી લો. તો પ્રાચીન કાળમાં એવો રિવાજ હતો કે જે શરણાગતિ જેને સ્વીકારવી હોય એ સામા રાજા પાસે જાય, મોઢામાં તણખલું લઈ લે ઘાસનું, એટલે પેલો દુશ્મન પણ રાજા એને માફ કરી દે. વિનય વિજયજી મહારાજ કહે છે કે મૃત્યુ એ જયારે તમને તાકીને બેઠું છે શિકાર કરવા માટે ત્યારે તમે વજ્રના ઘરની અંદર ઘૂસી જાઓ તો બચી શકો નહીં, પણ તમે તરત જ મોત આવે ત્યારે મોઢામાં તણકલું લઈને કહી લો કે ભાઈ સાહેબ હું તમારો બાળ છું, મને બચાવો, તો તે પાછું ચાલ્યો જાય ને યમરાજ. પ્રવિશતી વજ્રમય યદિ સદને તૃણમથ ઘટયતી વદને. ઘાસ લઈ લો આ મોઢામાં તો પણ તદપી ન મુંચતી હત સમવર્તી નિર્દય પૌરુષ નરતી. તો પણ આ યમરાજ કેવો છે એનું એક વિશેષણ આપ્યું, તદપી ન મુંચતી હત સમવર્તી, એ તો બધાને માટે એક સરખું વર્તન કરે છે. એને માટે શ્રીમંત પણ એ જ છે અને ગરીબ પણ એ જ છે, એને માટે બુદ્ધિમાન માણસ પણ સરખા છે અને મૂર્ખ માણસ પણ સરખા છે. એને કોઈ ભેદભાવ નથી કે આ બુદ્ધિમાન માણસ છે માટે આને જતો કરું, આ સુખી માણસ છે માટે આને જતો કરું અને બીજાને હું પકડી લઉં. સમવર્તી, બધાની પ્રત્યે એક સરખું સમાનતાનું વર્તન કરનાર આ યમરાજ, એને તમે એનાથી બચવા માટે ચાહે વજ્રના ઘરમાં ઘૂસી જાઓ કે ચાહે મોઢામાં ઘાસનું તણખલું લઈને શરણાગતિ સ્વીકારી લો, એનાથી કોઈ બચી શકતું નથી, કારણ કે નિર્દય છે. તમે શરણાગતિ સ્વીકારો તો એને દયા આવતી નથી. નિર્દય પૌરુષ નરતી, એ તો નિર્દય પણ એનો ખેલ ખેલી જ રહ્યું છે. દયા માયામાં એ કંઈ શીખ્યું જ નથી. એ ગમે ત્યારે તમને ઝડપી શકે છે, એની સામે તમે ક્યાંય બચી શકો એમ નથી. વજ્રનું ઘર પણ ન બચાવે, ઘાસનું તણકલું પણ ન બચાવે, પણ એક કામ કરીએ તો કોઈક વિદ્યાનો પ્રયોગ કરી લઈએ, કોઈક મંત્ર સાધના કરી લઈએ, કોઈક દેવતાને સિદ્ધ કરી લઈએ તો વાંધો ના આવે ને ભાઈ. વિદ્યાધરને મરવું પડે ખરું? વિનય વિજયજી મહારાજ કહે છે, વિદ્યા મંત્ર મહૌષધિ સેવામ સૃજતુ વશીકૃત દેવામ. વિદ્યા મંત્ર મહૌષધિ સેવામ, કોઈક વિદ્યાની સાધના કરે છે, કોઈક મંત્રની ઉપાસના કરે છે, કોઈક એમ કહે છે કે હું તો કોઈક એવા ઔષધો લઈ લઉં, એવો કાયાકલ્પ કરી લઉં, એવું કોઈક રસાયણ ખાઈ લઉં જેથી પછી મને કોઈ વાંધો જ ના આવે, તો એ શક્ય છે ખરું? વિદ્યા મંત્ર મહૌ, એવું લાગે છે કે આજથી 300 વર્ષ પહેલા કદાચ તે વખતે આ બધી વસ્તુઓનો બહુ પ્રચાર હશે, લોકો જાત જાતની વિદ્યાઓ સિદ્ધ કરવા માટે મહેનત કરતા હશે, મંત્ર પ્રયોગો ચાલતા હશે, એવા કાયાકલ્પો અને રસાયણોને જાણનારા ધનવંતરી વૈદ્યો હશે જે કંઈક ને કંઈક પ્રયત્નો કરતા હશે, અને એ બધા વાતાવરણની અસર નીચે કદાચ વિનય વિજયજી મહારાજે આ કલ્પનાઓ રજૂ કરી હશે કે વિદ્યા મંત્ર મહૌષધિ સેવામ સૃજતુ વશીકૃત દેવામ રસતુ રસાયણ ઉપચય કરણમ. પુષ્ટ કરનાર એવા કોઈક રસાયણનો ઉપયોગ કરી લઈએ. તદપી ન મુંચતી મરણમ, તો પણ મરણ કોઈને છોડતું નથી. મૃત્યુની આગળ તમે લાચાર છો ત્યાં સુધી જ તમે સલામત છો, જ્યાં સુધી તમારા શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે. જે ઘડીએ મોતે આવીને તમને ભરડો લીધો, તમારા શ્વાસ બંધ થયા, તમારો વૈભવ, તમારા સ્વજનો, તમારી સંપત્તિ, તમારા સેક્રેટરીઓ, તમારી ફાઇલો, તમારી કારો, આ બધું રહી જશે અને તમે અહીંથી એવા વિદાય પામી જશો કે જેનું કોઈ નામ નિશાન પણ આ સંસારની અંદર નહીં રહે. મૃત્યુ પામ્યા પછી તમારું અસ્તિત્વ આ દુનિયામાં કેટલો સમય સુધી, કેટલો કલાક રાખશે? બહુ બહુ તો એક દાડો. માનો કે દીકરો દેશાવર ગયો છે ને એને બોલાવ્યો હોય, આવે ત્યાં સુધી રાહ જોઈએ, પણ છેવટે 4 કલાક, 6 કલાક, 8 કલાક, 12 કલાક, 24 કલાક પછી તો રાખી મૂકે ને કે આ આખું ઘર તો આપણા બાપાએ બંધાવ્યું છે, કેટલી મહેનત કરીને બંધાવ્યું છે, એમના થકી આપણે આટલા સુખી થયા છીએ, એમને કઈ આ ઘરમાંથી કઢાય, એમને તો આપણે અહીં જ રાખી મૂકો. તમને રાખી મૂકશે ને એ જ ઘરમાં તમારા? એક કવિએ કીધું, જિનકે મહેલો મેં હજારો રંગ કે ફાનુસ થે, જિનકે મહેલો મેં હજારો રંગ કે ફાનુસ થે, जहार उनकी कब्र पर है और निशान कुछ भी नहीं। जे राजाओं ने महाराजाओं ना महलों में जात जातना रंग बेरंगी फानसो लटकता था, रोशनीओ थती थी, राजसभाओं भराती थी, अने वैभवनी अंदर जे मत्त बनीने जीवन जीवता था एवं राजा महाराजाओं ना ए रंग बेरंगी महलों नी पण हालत सो थी, जिनके महलों में हजारों रंग के फानूस थे, जाड़ उनकी कब्र पर है। आज एनी कब्र ऊपर पण घास उगेला छे, कब्रस्तान मां जईने कोईक नी कबरो तो जोई आओ, नवू नवू होय त्यां सुधी दर वर्षे संभाळ लेशे, एनी साचवणी करशे, पण थोड़ाक वर्षो गया पछी ए कबर पण एक दिवस ईंट मटोडानुं खंडियर बने छे, अने ज्यांथी ईंटो निकळी गईने माटी छे एमांथी घास उगे छे, कचरो उगे छे, अने कबर ऊपर एनुं कोई नाम निशान पण रहेतुं नथी। झाड़ उनकी कब्र पर है और निशान कुछ भी नहीं। शुं निशान रह्युं आ दुनियानी अंदर? आटलो बधो मेळव्या पछी, आटली साहेबी भोग्या पछी, अने आटला अभिमाननी अंदर मत्त बनीने जिंदगी विताव्या पछी पण छेवटे आ विश्वनी अंदर एनुं स्थान शुं? कोणे ने बचावी शक्युं? कशुं ज नथी। तो पछी कोना भरोसे गमे ते